આપણા શાસ્ત્રોમાં પિતાની ગેરહાજરીમાં પુત્રને પિતાનું સ્થાન મળે છે, તો એ પિતા પુત્રને સમજી શકે છે, ઓળખી શકે છે કે પુત્ર કેવો છે. તો કઈ કઈને સમજાવતા કે છે કે અરે રાણી, જાસ સ્વભાવ અરિહ અનુકૂળા, જેનો સ્વભાવ શત્રુને પણ વખાણવાનું મન થાય, દુશ્મન પણ જેના સ્વભાવની પ્રશંસા કરે. હોય દુશ્મન નહીં, સ્વભાવ તો કેવો પડશે. તો જો દુશ્મનની પણ જેની પ્રશંસા કરે, દુશ્મનને પણ જેનો સ્વભાવ ગમે, એ શું માનો અપરાધ કરશે ખરો? શું માને અણછાતું, માને ન ગમે એવું એ સંતાન, એ પુત્ર કરશે કે જેને દુશ્મન પણ ચાહતો હોય દિલથી? હંમેશા મૂર્ખ મિત્ર કરતા વિદ્વાન શત્રુ વધારે સારો, ભણેલો ગણેલો દુશ્મન વધારે સારો, પણ મૂર્ખ મિત્ર સારો. તો એ નીતિને તુલસીજીએ વાત કરી, જાસુ સ્વભાવ અરિહ અનુકૂળ, દુશ્મન જેને ક્યારે પ્રતિકૂળ ન થઈ શકે એવું મારો રામ, એ શું માનો અપરાધ કરે ખરો? જેણે માને સમજી હોય, માએ પોતાના પુત્રને સમજી હોય, પણ તે છતાંય ક્યારેક કંઈક ગોથું ખાઈ જવાય પરસ્પર, તો કોઈક એવી આકસ્મિકતા ઊભી થઈ જાય, પણ માં એ માં છે અને એ માના જે ઉપકાર છે, માની અંદર જે તત્વ રહેલું છે એ ઈશ્વરમાં રહેલું છે સંતાનને માટે. સંતાનને માટે તો માં અને ઈશ્વર બંને એક છે, માતૃદેવો ભવ. તો જે માતૃદેવો ભવ કહી જેને આદર આપે, જેને વંદન કરે, જેનો સત્કાર કરે, એ દીકરો આવો શાણો દીકરો શું માની સામે બોલશે ખરો? માનો અપરાધ કરશે ખરો? સો કિમી કરહી માત પ્રતિ. અરે એ તો ક્યારે માની ઈચ્છાથી સહેજ પણ વિરુદ્ધ જવાની એની તૈયારી હોતી જ નથી. મા બાપની ઈચ્છા વિરુદ્ધ જે આજની દોટમ મુકાય છે, ભયંકર આંધળી દોટમ ખાડામાં પડે છે. સંતાનો આંધળી દોટથી માતા પિતાની વિરુદ્ધ જઈને આંધળી દોટ મૂકીને ખાડામાં પડે છે. એના માટે દશરથજી કહે છે કે સો કિમી કરહી માત પ્રતિ, માથી સેજ પણ અણછાતું, માને ન ગમે એવું આ પુત્ર કરે એવો છે જ નહીં જેને શત્રુઓ પણ વખાણ કરી રહ્યા, જેના સ્વભાવને સ્વભાવ ઘાસ સ્વભાવ અરે સ્વભાવ આવો છે. વ્યક્તિ કેવી હશે જો સ્વભાવ જ આવો હોય તો? ઘણીવાર બહુ ખોટો માણસ હોય ને તો એના સ્વભાવની જ નિંદા કરવામાં આવે, જવા દો ને, નકામો સ્વભાવનો નકામો છે. એટલે સ્વભાવના નકામાને કારણે એને એને દૂરથી ત્યાગ કરે, નજીકમાં આવવા જ ના દે. પણ જેનો સ્વભાવ શત્રુને પણ ગમે એવો હોય તો દુશ્મનને પણ નજીક આવીને બેસવાનું મન થાય. જેમ દુરાચારીના સ્વભાવને સ્વભાવને સમજીને એની નજીક ના જવાય, સમજીએ કે આ સહણ છે એ ગોથું મારવાનો જ છે, એટલે એની નજીક જવાય જ નહીં, કારણ કે એ સહણ છે. એવી રીતે જેનો સ્વભાવ જ નકામો હોય એને દૂરથી જ આપણે રસ્તો છોડી દેવો પડે. પણ જે સજ્જન માણસ હોય ને, ભલે કદાચ એની જોડે કંઈક અણબનાવ બન્યો હોય, છતાંય સામે જવાની ઈચ્છા થાય, ચાલને સામેથી મળશે, કઈ નહીં દૂરથી. જાસ સ્વભાવ અરિહ અનુકૂળ, જેનો સ્વભાવ શત્રુને પણ પસંદ આવે કે ના આવે, ક્યારે એની નિંદા ન કરે, એ માથી ક્યાં વિરુદ્ધ જતો હશે? બસ હે પ્રિય, મારી એક જ ઈચ્છા છે અને તને હું વિનંતી પૂર્વક કહું છું, જે કઈ તારી રીસ છે, તારી અકળામણ છે, તારો ગુસ્સો, તારો આવેશ જે છે તે એને છોડ, અને કદાચ આવેશમાં આવીને કઈક આ ઠઠ્ઠા મશ્કરી તો નથી કરતી? રિયા હાસ હાસ્ય રીસ જે કઈ હોય તે જો મશ્કરી કરતી હોય તો તે, અને ગુસ્સો આવેલો હોય તો તે, બેમાંથી જે હોય તે, એટલે એના એનો ઓપ્શન આપી દીધો, બેમાંથી જે હોય તે. એટલે કે તમે મને ગુસ્સો છોડવાનું કહ્યું હતું, મજાક છોડવાની કઈ કહી હતી? એક સંત ચાતુર્માસમાં એક ગામની અંદર ચાતુર્માસમાં કરવા માટે ગયા. બધા સંતો હતા ને, ખુલ્લામાં એની જમાત પડે ચાતુર્માસ દરમિયાન. એક જણ રોજ આવે અને કોઈએ કહ્યું, મહારાજ આને સુધારો ને કે છે. તેણે સત્સંગમાં વાતો કરતા કરતા સાંભળતા સાંભળતા કહ્યું, મહારાજ મારે સાધુ થઈ જવું છે. તો બધાએ કહેલું કે એનો પરિચય આપતા ચોર છે. કઈ વાંધો નહીં, ભાઈ ચોરી ના કરીશ, નિયમ લેવડાવ્યો, સાધુ બન્યો. પછી તો પોતાની મંડળીમાં સાથે લીધો, મંડળીમાં સાથે રે, ચોરી નહીં કરવાની નથી. પણ રાત્રે ઉઠે અને ઉઠીને એની પ્રવૃત્તિ કરે કે આનું ત્યાં મૂક્યા, પેલાનું પેણે મૂક્યા, આનું અહીંયા મૂક્યા આવે, એટલે સવાર ઉઠીને બધા ઝઘડે, મારું ચોરાયું, અને ખબર પડે કે તું જ લઈ ગયો તમારું. એટલે પેલો ચોરી કરે નહીં પણ ચોરીનો સ્વભાવ ગયેલો નહીં, અને આવી રીતે ઝઘડો કરાવે. સ્વભાવ જે છે એ તો જાય. તો પ્રિયા હા સારી સપારી હે, એકલું કઈક ભાઈ ચોરી છોડી દે, ચોરી છોડી દીધી પણ હસી મજાક છોડી નહીં એને. એટલે દશરથજીએ કહ્યું, જે હોય તે બંને છોડી દે, જે એક નહીં. ભાઈ મજાક કરવાની છોડ અને રીસે ભરા ગુસ્સે થવાનું છોડી દે, બે છોડ, એક નહીં. તેમાંથી જે હોય તે એક નહીં, બંને હોય તો બંને છોડ. અને કઈ અભણ થોડી છે, કોઈ ગ્રામીણ વનવાસી સ્ત્રી થોડી છે, રાજકુલમાં છું, ખાનદાન તારા ખાનદાનમાંથી આ ખાનદાનમાં આવેલી છું. એટલે કહ્યું, માગ વિચાર વિવેક, વિચારીને વિવેકપૂર્વક માંગ, માગવાનું કે માગીને બેસીએ તો વિવેક ના હોય તો થાય શું? પાડોશીમાં એક જણને ત્યાં ભગવાન પ્રસન્ન થયા કે માંગ, કે જો તને આપું ખરો પણ તારા કરતા બમણું તારા પાડોશીને મળે. એને થોડું ખટક્યું, પછી પાછો વિચાર કરી લીધો, કહ્યું ને માંગ વિવેક વિચાર, વિચારે પણ વિવેક ના હોય તો સારું, કે છે કે એ પ્રમાણે માગીશ. પેલા પેલું માગ્યું, મારી એને મારા દુશ્મનની મારા પાડોશીની એક આંખ ફૂટે, તારી બે લે. તું જે પાડોશીને કરતા બમણું તને મળે એમ માગ્યું. સારું, આંધળો થઈ ગયો, વિચાર્યો કર્યો ખરું પણ વિવેક નહોતો. એટલે વિચારીને વિવેકપૂર્વક માંગવું કે જેથી દુઃખી ન થવાય. કઈ કહીએ, વિચાર વગરનું વિવેક વગરનું માગ્યું, એક નહીં બે વાંખો એની ગઈ. ભરતે ગયો અને પુત્ર બે દીકરાએ ગયા, પતિએ ગયો, શ્વેનાથમાં મળ્યું, અંધાપો જ મળ્યો જીવનનો. તો આમ મહારાજ દશરથજી કે છે, માગો વિવેક વિચાર, વિવેક પૂર્વક વિચારીને માગ, હજુ તને આપવા માટે તૈયાર છું, ના નથી પણ હું કંજુસ નથી, આપવા રાજી છું, પણ માગ એવું માગ કે જેથી તને સૌને સુખી થવાય, કંઈક લાભ થાય. અત્યારે તું જે માંગી રહી છું એમાં નથી કોઈ સુખ, નથી કોઈ લાભ, માત્ર નુકસાન જ છે. કઈક વિચાર, કઈક વિવેકપૂર્વક બોલ, અને જે કઈ માંગવું હોય તે તાર વિનોદ હોય, ગુસ્સો હોય, આવેશ બધું છોડીને વિવેક અને વિચાર પૂર્વક. સ્વાભાવિક છે, ગુસ્સો હોય ને ત્યારે વિવેક ના રહે. અને હાસ્યરસ હોય ને ત્યારે વિચાર ના, ના ગુસ્સામાં વિચાર ના રહે અને હાસ્યમાં વિવેક ના રહે. ગુસ્સામાં કોઈ પણ વિચાર, અને હાસ્યરસ ની અંદર વિવેક ના રહે કે હું શું બોલું છું. ઠઠ્ઠા મસ્કરી કરવા બેસે ત્યારે વિવેક ભૂલી જવાય, અને ગુસ્સો આવે ત્યારે વિચાર જતો રહે. એટલે કોઈ બંને બાબતની અંદર આ વસ્તુને સંભાળી અને પછી માગ, તને હું આપવા માટે તૈયાર
છું.
બસ મારી એક જ ઈચ્છા છે, તને હાથ જોડીને કહું છું, વિનંતી કરીને કહું છું કે હવે હું મારી આ આંખે આ વૃદ્ધાવસ્થામાં જે બીજી જે કોઈ રીતે રામ રામ ને બદલે ભરત નો રાજ્યાભિષેક જીવતે જીવતા મારી આ આંખે જોઈ શકું એવું કઈક માંગ. એટલે ભવિષ્યનો નિર્દેશ કરી દીધો કે જો તારા માગવાની અંદર તું બદલ આ બીજું વરદાન તું નહીં બદલો તો કદાચ ભરત નો રાજ્યાભિષેક જોવા હું નહીં પામું. કઈક વિચાર, જે બીજી દે અબ નયન ભરી ભરત રાજ અભિષેક, આંખો ભરીને જોઉં, ભણગમાથી નહીં. ભરતના રાજ્યાભિષેક ને ભરત અને શ્રુતકીર્તિ ગાદી પર બેસે એ બંનેને રાજસિંહાસન પર બેઠેલા જોઈ મારી આંખો ધરાય નહીં, થાકે નહીં. બસ જોયા જ કરું, જોયા જ કરું, રામ સીતારામજી જોયા કરું એમ ભરત શ્રુતકીર્તિ. મને કોઈ ભેદ નથી, મારા અંતરમાં કોઈ કપટ નથી, કોઈ કોઈ રાજરમત નથી, પણ બસ તું આટલું સમજ. કારણ કે રાજરમત પોલિટિક્સ તો કઈ કઈ રમી રહી છે, અને રાજા તો ઉદાર ભાવથી સરળ સ્વભાવથી વ્યક્ત કરી રહ્યા છે પોતાની જે કોઈ વાત છે કે મેં તો મારા કુલ રીતિ પ્રમાણે નાનો મોટો વિચાર કરીને, નાના મોટાનો વિચાર કરીને રામ માટે રાજ્યાભિષેકની વાત કરી. હવે જો તારી મરજી છે તો લે ભરતને રાજ્યાભિષેક કરી આપ. જો આવું જ મહાભારતમાં ઉદારતાથી વિચારી લીધું હોત તો મહાભારતનું યુદ્ધ થાત ખરું. પણ ધૃતરાષ્ટ્રે આગ્રહ રાખ્યો, નહીં દુર્યોધન જ હોય, યુધિષ્ઠિર નહીં જ. પણ જો સરળતાથી આમ ઉદારતાથી અને સાધુ સ્વભાવથી દશરથ રાજાની માફક ધૃતરાષ્ટ્ર બોલી નાખ્યું હોત, ચાલ ભાઈ કઈ વાંધો નહીં, મારે તો દુર્યોધન ને ધૃતરાષ્ટ્ર બે મારી આંખો જ છે. પણ આંખો હતી જ નહીં, એટલે શું કે ધૃતરાષ્ટ્ર ને બે માંથી એ કઈ આંખ નથી. કા દુર્યોધન આપુચો દુરાચારી હતો અને યુધિષ્ઠિર ગમતો નહોતો, એટલે બે માંથી એ કઈ આંખ હતી જ નહીં, તો દશરથ રાજા જેવી અક્કલ આવે ને. અહીંયા મહારાજ દશરથજી કે છે કે તું રામ રામને ના કહીશ તો ભરતને રાજસિંહાસન પર બેસાડીશ, પણ તું કઈક વિચારી તો જો આ શું માંગી રહી છે. માંગુ વિવેક વિચારી પ્રિયા હાસ રસ પર. આ છોડ, આ તારો વિનોદ અને ટીખળ કરવાની જે આદત ટેવ છે ને એ છોડ. પહેલું તો એમ કહ્યું વિનોદ અને ટીખળ કરવાની તારી આદત છોડ છઠ્ઠા મશ્કરીની, પણ અત્યારે તો કહ્યું કે હવે જો વિનોદ હાસ્ય હોય કે આવેશ હોય બંનેને છોડ. પેલા હાસ્ય એકલું છોડવાનું કહ્યું, હાસ્ય તો હતું નહીં. હવે એટલો એકલો ગુસ્સો કહેવાય નહીં, તમે ગુસ્સે થયેલા છો, બે હાથે મૂકીને કહેવું પડે. હાસ્ય અને આવેશ બંનેને છોડી અને વિવેકપૂર્વક માગ, હું મારા આ જીવનમાં મારી મારા આ ઘડપણની છેલ્લી ઘડીએ આંખ મીચાય તે પહેલા ભરતનો રાજ્યાભિષેક જોઈ મારી આંખ ઠરે. બસ મારી એટલી જ ઈચ્છા છે, અને જો આમાંથી જો તું નહીં નહીં માનું ને પાછી નહીં હટું તો મારે તો ભરતના રાજ્યાભિષેક જોવાની મળે. વિરામે ની જોવા મળે.